આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો એનાયત કર્યા. ગુજરાતના 4 શહેરોને પુરસ્કાર મળ્યા. વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ, સરકાર તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે આગામી 100 વર્ષ સહકારી સંસ્થાઓના છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે. અને હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રીમતી મુર્મુએ ભાર મૂક્યો હતો કે સ્વચ્છતા એ વિકસિત ભારત 2047 વિઝનના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક છે. તેમણે દેશવાસીઓને દેશને સ્વચ્છ, સ્વસ્થ અને વિકસિત બનાવવા માટે આગળ વધવા અપીલ કરી હતી.
મુજે યે જાણકાર ક્ષમતા હુઈ હૈ કે વર્ષ 2024 કે લિયે આવાસન ઓર શહેરી કાર્ય મંત્રાલય દ્વારા વિશ્વ કે સૌસે બડે સ્વચ્છતા સર્વેક્ષણ કા આયોજન કિયા ગયા હૈ. ઇસ સર્વેક્ષણ મે વિભિન્ન હિતધારકો, રાજ્ય સરકારો, શહેરી નિકાયો તથા લગભગ 14 કરોડ દેશવાસીઓ કી ભાગીદારી સુનિશ્ચિત કી હૈ. નિષ્પક્ષ સર્વેક્ષણ દ્વારા આકલન કે આધાર પર અચ્છા પ્રદર્શન કરને વાલે સભી નિકાય કા પુરસ્કાર હેતુ ચયન કિયા ગયા હૈ.
ઇન્દોરે સતત 8મા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો ખિતાબ જાળવી રાખ્યો છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે રહ્યું છે, જ્યારે નવી મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું છે. 3-10 લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં નોઈડા સૌથી સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ ચંદીગઢ અને મૈસૂર આવે છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2024-25માં ગુજરાતના 4 શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણને પણ સ્થાન મળ્યું છે. સ્વચ્છ શહેરોની અલગ અલગ 5 શ્રેણીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતનું અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
અમદાવાદ શહેરમાંથી રોજ 4,000 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે. શહેરમાં દરેક ઘરમાંથી કચરો એકત્રિત કરવા માટે 600થી વધુ ઓટો ટીપર વાહનો મૂકવામાં આવ્યા છે. આ વાહનો સવારે 7 વાગ્યાથી દરરોજ ઘરે ઘરે જઈને કચરો ભેગો કરે છે. જ્યારે સુપર સ્વચ્છ લીગમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં સુરતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2024-25માં 3-10 લાખની વસ્તી ધરાવતા શહેરમાંથી સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં ગાંધીનગરને પણ સ્થાન મળ્યું છે. જ્યારે સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ વડોદરા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણને સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો 2025 હેઠળ ઉભરતું સ્વચ્છ શહેર તરીકે સન્માનિત કરાયું છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ છે. ભારત સરકાર આ મામલે તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. આજે નવી દિલ્હીમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકારે એક વકીલની પણ નિમણૂક કરી છે. સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે સ્થાનિક અધિકારીઓ અને પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે. યમનના અધિકારીઓએ આવતીકાલે યોજાનારી નિમિષાની ફાંસી મુલતવી રાખી છે. બ્રિટન ભારત મુક્ત વેપાર કરાર અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે અને આગામી તબક્કાની વાટાઘાટો ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાશે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુરમાં સહકારી અને રોજગાર મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શાહે પોલીસ સ્ટેશનો, સશસ્ત્ર દળો, લશ્કરી વાહનો અને તાલીમ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા 100 નવા પોલીસ વાહનોને લીલી ઝંડી આપી હતી અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ કર્યું હતું. તેમણે શ્રી અન્નના પ્રચાર માટે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ બાંધવામાં આવેલા 24 વેરહાઉસ અને 64 બરછટ અનાજ વેચાણ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા શ્રી શાહે કહ્યું કે છેલ્લા 100 વર્ષમાં સહકારી સંસ્થાઓએ દેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. આગામી 100 વર્ષ સહકારી સંસ્થાઓના છે. 98% ગ્રામીણ વિસ્તારોમાં સહકારી સંસ્થાઓની સક્રિય ભૂમિકા છે.
8,50,000 કોઓપરેટિવ કે માધ્યમ સે 31 કરોડ લોગ સહકારિતા સે જુડે ઓર નરેન્દ્ર મોદી જી ને સહકારિતા મંત્રાલય કી સ્થાપના કી 4 સાલ કે અંદર હમને 61 ઇનિશિયેટિવ કે માધ્યમ સે સહકારિતા કો મજબૂત કરને કા કામ કિયા હૈ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABADને ફોલો કરશો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી છે. આજે બિહારના સમસ્તીપુરમાં પૂસા સ્થિત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ચોથા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું કે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે આ યોજના હેઠળ 100 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે, જેને ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ વર્ષના અંત સુધીમાં દેશનો લોજિસ્ટિક ખર્ચ ઘટીને 9% થઈ જશે. આજે નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું કે લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થવાથી ભારતની નિકાસ 1.5 ગણી વધશે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 100 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં પ્રવર્તમાન નિર્દેશાલય ED બેંગલુરુની આસપાસના 15થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસ શ્રુતિ સૌધર બેંક અને શ્રી લક્ષ્મી સૌધર બેંક સાથે સંકળાયેલા બેંક છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા તેમણે રમતગમતને જન આંદોલન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે વિશ્વના ઘણા ભાગોમાં ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ અનુકૂળ ન હોવા છતાં ભારતે ઉર્જા ઉપલબ્ધતા, પોષણ ક્ષમતા અને ટકાઉપણાના પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. ભારતે એવા દેશોની યાદીનો વિસ્તાર કર્યો છે જ્યાંથી તે ઉર્જા આયાત કરે છે. ગયા મહિને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમના દરવાજા બહાર થયેલી ભાગદોડ માટે કર્ણાટક સરકારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCBને જવાબદાર ઠેરવી છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે RCBએ IPL ચેમ્પિયનશીપ જીતવાની ઉજવણી કરવા માટે જરૂરી મંજૂરી અને પરવાનગી લીધી ન હતી. જાહેર ફરિયાદ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે સરકારે છેલ્લા 11 વર્ષમાં લગભગ 1600 એવા નિયમો નાબૂદ કર્યા છે જે નાગરિકોના હિતમાં ન હતા. ડોક્ટર સિંહે આજે ભુવનેશ્વરમાં 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત જણાવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો પૂર્ણતાના આરે છે. પ્રસ્તાવિત વેપાર અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપાર કરાર અનુસાર અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ સારી પહોંચ પ્રદાન કરી શકે છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથેની મુલાકાતમાં હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર RK જેનામાનીએ જણાવ્યું હતું કે આગામી 3 દિવસ માટે કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયે જમ્મુ અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે 77 કિલોમીટરથી વધુના અંતરની વધારાની નવી રેલ લાઇન માટે સ્થળ સર્વેક્ષણને મંજૂરી આપી છે. ભારતીય રેલવેની આ પહેલ તેના નેટવર્કને વિસ્તૃત કરવાની અને સુધારેલા પરિવહન અને પ્રવાસન સુલભતા દ્વારા પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો એનાયત કર્યા. ગુજરાતના 4 શહેરોને પુરસ્કારો મળ્યા. વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ, સરકાર તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે આગામી 100 વર્ષ સહકારી સંસ્થાઓમાં છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે અને હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.